સહજાનંદ સ્વામી મહારાજની જય.
તારીખ 29/11/2014.
વચનામૃત ગઢડા પ્રથમ 72 મહાત્મ્ય સહિત નિશ્ચયનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના ચૈત્રવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કાલને દિવસ તમે દાદા ખાચર આગળ બહુ રૂડી વાર્તા કરી હતી, તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઈચ્છા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય ને સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય, તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય, તો પણ તે ભક્તની એવી ભક્તિનું અતિશય બળ છે, તે કાળ ને કર્મ એ બે મળીને તેનું ભૂંડું કરી શકતા નથી. અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાને ઈચ્છે તોય પણ રૂડું થતું નથી, અને જે ગરીબને કલ્પાવે તેનું તો કોઈ રીતે રૂડું જ થાય નહીં. અને મહાભારતમાં ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે, જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશ સહિત બળીને ભસ્મ થઈ જઈશ. માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય, પણ ગરીબ માત્રને લેશ માત્ર દુખવવો નહીં, અને જો ગરીબને દુખવે તો તેનું કોઈ પ્રકારે સારું થાય નહીં, અને જો ગરીબને દુખવે તો બ્રહ્મહત્યા જેટલું પાપ થાય છે, અને તેમજ કોઈને માથે જૂઠું કલંક દેવું તે પણ બ્રહ્મહત્યા જેવું જ છે, અને જો સાચું કલંક હોય તો પણ તેને એકાંતે તેડીને તેનું રૂડું થાય એમ કહેવું, પણ તેને ફજેત કરવો નહીં. અને તેમજ પાંચ પ્રકારની જે સ્ત્રીઓ છે તેનો જો ધર્મભંગ કરાવે તો તેને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તે પાંચ પ્રકારની સ્ત્રીઓ કઈ? તો એક તો પોતાને શરણે આવી હોય, અને બીજી તે પોતાની સ્ત્રી હોય અને વ્રત ઉપવાસને દિવસે પોતાનો સંગ કરવા ન ઈચ્છતી હોય, અને ત્રીજી તે પતિવ્રતા હોય, અને ચોથી તે વિધવા સ્ત્રી, અને પાંચમી તે વિશ્વાસી સ્ત્રી. એ પાંચ પ્રકારની સ્ત્રીઓને સંગાથી જો વ્યભિચાર કરે તો તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તેમાં જે વિધવા સ્ત્રી છે તેનું જો મન કુમાર્ગને વિશે ડોલતું હોય તો તેને સમજાવીને ધર્મમાં રાખવી. પછી મુનિ જે તે ભગવાનના રસિક કીર્તન ગાવા લાગ્યા તેને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે દેહ ધરે છે ત્યારે મનુષ્યના જેવી સર્વે ક્રિયા હોય તેને દેખીને જે ભગવાનના ભક્ત હોય તે તો ચરિત્ર કરી જાણે, અને વિમુખ જીવ હોય અથવા કાચો પોચો હરિભક્ત હોય તે તો તે ચરિત્રને વિશે દોષ પરઠે. જેમ શુકજીએ રાસ પંચાધ્યાયીનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો, અને પછી એમ પૂછ્યું છે, ભગવાન તો ધર્મની મર્યાદા સ્થાપન કરવાને અર્થે પ્રગટ થયા હતા, તેણે પરસ્ત્રીનો સંગ કરીને ધર્મનો ભંગ કેમ કર્યો, એવી રીતે દોષ લીધો? અને શુકજીએ તો સમજી વિચારીને ભગવાનનું ગુણગાન કર્યું છે, કામદેવે બ્રહ્માદિક દેવતાને જીતીને પોતાને વશ કર્યા તેનો કામદેવને અતિશય ગર્વ થયો, તે ગર્વને ઉતારવાને કાજે ભગવાને કામદેવને પડકાર્યો. તે જેમ કોઈ બળવાન રાજા હોય તે શત્રુને પોતાની ગાંઠની દારૂગોળી અપાવીને પછી તે સાથે લડવા જાય તેમ ભગવાને કામદેવરૂપી શત્રુને લડ્યાનો સામાન મોરથી આપ્યો. તે શું? તો કામદેવનું બળ જ્યારે સ્ત્રીનો સંબંધ હોય ત્યારે થાય. તેમાં પણ શરદ ઋતુને વિશે રાત્રિમાં કામદેવનું વધુ બળ થાય તથા સ્ત્રીના રાગરંગ વિલાસના શબ્દ સાંભળવા તથા સ્ત્રીનું રૂપ જોવું, સ્ત્રીનો સ્પર્શ કરવો, તેણે કરીને કામદેવનું અતિશય બળ વધે છે. એ સર્વે સામાન શ્રીકૃષ્ણ ભગવાને કામદેવને આપીને તેને જીતી લીધો અને અખંડ બ્રહ્મચારીની પેઠે ઉદ્વ રહેતા રહ્યા, અને એવી રીતે કામનો ગર્વ ઉતાર્યો. એવું અલૌકિક સામર્થ્ય ભગવાન વિના બીજામાં હોય નહીં. એવું અતિ ભગવાનનું સામર્થ્ય જાણીને શુકજીએ ભગવાનના ચરિત્ર ગાન કર્યા, અને રાજા પરીક્ષિતને તે વાત સમજાણી નહીં ત્યારે દોષ પરઠ્યો. માટે કોઈ એમ કહે છે, તમે પરમહંસ થઈને રસિક કીર્તન કેમ ગાઓ છો? તો તેને એમ કહેવું છે, જો અમે રસિક કીર્તન ન ગાઈએ અને ભગવાનના રસિક ચરિત્રને વિશે દોષ પરઠીએ તો અમે પણ રાજા પરીક્ષિત તથા બીજા જે નાસ્તિક વિમુખ જીવ તેની પંક્તિમાં ભળીએ? માટે અમારે તો વિમુખની પંક્તિમાં ભળવું નથી. શા માટે છે? પરમહંસ માત્રના ગુરુ જે શુકજી, તેણે ભગવાનના રસિક ચરિત્ર ગાયા છે, માટે અમારે પણ જરૂર ગાવવા. અને ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે, તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિશે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે, ત્યારે સર્વે મનુષ્યના જેવા જ ચરિત્ર કરે છે. અને જે મનુષ્યને વિશે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા ઇત્યાદિ માયિક સ્વભાવ હોય, તેવા સ્વભાવો ભગવાન પણ પોતામાં દેખાડે છે, તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે. પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્રને ગાઈને પરમપદને પામે છે, અને જે વિમુખ હોય તે દોષ પરઠે છે. અને એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે, તેમજ પ્રકૃતિ પુરુષ થકી પર જે અક્ષર બ્રહ્મ, તેના પણ આત્મા છે. અને ક્ષર અક્ષર એ બેયને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે, અને પોતે તો ક્ષર અક્ષરથી ન્યારા છે. અને ભગવાનની મોટાઈ તો એવી છે જેના એક એક રોમના છિદ્રને વિશે અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યા છે. એવા જે મોટા ભગવાન, તે જીવના કલ્યાણને વાસ્તે મનુષ્ય જીવડા જ થાય છે ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે. અને જો ભગવાન જીવડા છે તેવડા ને તેવડા રહે, તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ, તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહીં, તો મનુષ્યને તો રહે જ ક્યાંથી? અને જેમ વડવાનળ અગ્નિ છે તે સમુદ્રના જળને વિશે રહ્યો છે અને સમુદ્રના જળને પીવે છે, ને સમુદ્રનો ઓલાવ્યો ઓલાતો નથી એવો મોટો છે. તે અગ્નિ જ્યારે આપણે ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણને દીવા જેવું સુખ થાય નહીં, અને બળીને સર્વે ભસ્મ થઈ જઈએ. અને તે જ અગ્નિ દીવા રૂપે હોય તો અજવાળું કરે ને આનંદ થાય. અને તે દીવો છે તો તેનો તે જ અગ્નિ, પણ ફૂંકીએ તથા હાથે કરીને ઓલાવીએ તો ઓલાઈ જાય એવો અસમર્થ છે, તો પણ તે થકી જ આપણને સુખ થાય. પણ વડવાનળ અગ્નિથી સુખ ન થાય. તેમજ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય, પણ અનેક જીવનું કલ્યાણ એ થકી જ થાય. પણ જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે, એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહીં, માટે એવે રૂપે કરીને કલ્યાણ ન થાય. તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવા જેવા ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે. પણ એમ ન સમજવું જે ભગવાન થઈને એમ શું કરતા હશે? અને ભગવાનના ચરિત્ર તો સર્વે કલ્યાણકારી સમજવા, એ જ ભક્તનો ધર્મ છે. અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે. પછી રોજકાના હરિભક્ત કાકાભાઈએ પૂછ્યું છે, જેને મહાત્મા વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેના શા લક્ષણ છે, અને જેને મહાત્મા સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને એકલો નિશ્ચય હોય તેને એમ ઘાટ થાય છે, ભગવાન તો મળ્યા છે પણ શું જાણીએ કલ્યાણ તો થશે કે નહીં થાય. અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય છે, જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે. અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય તો મારે કલ્યાણનો શો સંશય છે? હું તો કૃતાર્થ છું, અને જે કાંઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું, એમ સમજે તેને ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય જાણવો. પછી વળી કાકાભાઈએ પૂછ્યું છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના જે ભગવાનના ભક્ત, તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્ત પોતાને દેહ થકી જુદો જે આત્મા તે રૂપ માને, અને દેહના ગુણ જે જડ, દુઃખ, મિથ્યા, અપવિત્રપણું ઇત્યાદિ છે તે આત્માને વિશે માને નહીં, અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી ઇત્યાદિ જે આત્માના ગુણ તે દેહને વિશે માને નહીં, અને પોતાના શરીરને વિશે રહ્યો જે જીવાત્મા તેને દેખે, અને તે આત્માને વિશે રહ્યા જે પરમાત્મા તેને પણ દેખે, અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે, અને એવો સમર્થ થયો છે તો પણ એ આત્મદર્શન થકી ભગવાન અને ભગવાનના સંત તેને અધિક જાણે છે, પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશ માત્ર ન હોય એવા જેના લક્ષણ છે તે ઉત્તમ ભક્ત કહેવાય. હવે જેને ભગવાનનો નિશ્ચય હોય અને આત્મનિષ્ઠા પણ હોય તો પણ ભગવાનના ભક્ત ઉપર ઈર્ષા આવે અને જો ભગવાન એનું અપમાન કરે તો ભગવાન ઉપર પણ ઈર્ષા આવે છે. મોટા થઈને વગર વાંકે આમ શીત કરતા હશે એવા લક્ષણ હોય તેને મધ્યમ ભક્ત જાણવો. અને ભગવાનનો નિશ્ચય તો હોય પણ આત્મનિષ્ઠા ન હોય અને ભગવાનને વિશે પ્રીતિ હોય અને જગતના વ્યવહારને વિશે પણ પ્રીતિ હોય અને સાંસારિક વ્યવહારને વિશે હર્ષ શોકને પામતો હોય તેને કનિષ્ઠ ભક્ત જાણવો. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 72મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 3 સર્વોપરી નિશ્ચય અને મહાત્મ્ય.
વાત 63. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે રઘુવીરજી મહારાજ પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી દેશકાળાદિકનું બહુ સુખ રહ્યું. કેમ જે મહારાજ એમને વશ જેમ ધારે તેમ કરે, ને હવે તો રઘુવીરજી મહારાજે દેહ ત્યાગ કર્યો છે. તે દિવસથી દુઃખ ચડતું આવે છે, જેમ મોટી નદીનું પૂર ચડતું આવે છે તેમ દુઃખ ચડતું આવે છે. જુઓ ને રાજાઓનું કેવું દુઃખ છે. જે ભેંસજાળ વાળા ને જાયવા વાળા જે ગરાસિયા તેનો ન્યાય કર્યો જ નહીં, તેમજ અખોદળ વાળા બ્રાહ્મણ ભગવદી તેને મારી નાખ્યો, તેનો પણ અન્યાય કર્યો, એવા દુઃખ છે. તે સારું તો અમે મહારાજને અરજી નાખી છે જે રઘુવીરજી મહારાજ જેવા બે આચાર્ય કરો, ને ગઈ રાજા જેવો એક રાજા કરો, તો 2 કરોડ મનુષ્ય પ્રભુ ભજે ને 10 કરોડ મનુષ્ય પ્રભુ ભજે એમ સંકલ્પ કર્યો છે. ત્યારે સર્વ હરિજન બોલ્યા જે હે મહારાજ, તમે ધાર્યું છે તે સારું જ થશે. વાત 64. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે અમારી સમજણ તો કોઈને કહેવાય નહીં, પણ આજ થોડી કહું એમ કહીને બોલ્યા જે કયા વિના તો જ્ઞાન થાય નહીં, ને જ્ઞાન થયા વિના મોહ પણ ટળે નહીં, અને જેને મોટાની સમજણ આવી હોય તેને તો મહારાજની મૂર્તિ વિના ને અક્ષરધામ વિના અહીંથી તે પ્રકૃતિ પુરુષ સુધી લઘુશંકાનો વ્યવહાર દેખાતો હોય તેમાં શેનો મોહ થાય. તે એવું તો સર્વનિવાસાનંદ સ્વામીને થઈ ગયું. જે પ્રકૃતિ પુરુષનું કાર્ય તેમાં વૃત્તિ રહી જ નહીં. તે એક દાડો મારી પાસે કહ્યું કે મહારાજની પૂજા અને સેવા શી વતે કરવું. ત્યારે મેં કહ્યું જે મૂર્તિ સામુ જોઈ રહો. ત્યારે સર્વનિવાસાનંદ સ્વામીએ કહ્યું જે કરીએ છીએ તો એમ જ, પણ જો આવી વાત કોઈકને કહીએ તો આ મારો ખાટલો લઈને ચરામાં નાખી આવે એવું કઠણ પડે. પણ મહારાજની મૂર્તિ વિના ખાવાની વિષ્ઠા અને પીવાની લઘુશંકા એવું છે, પણ જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી એ વાત સમજાય નહીં, એવી મોટાની સમજણ છે. વાત 65. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સ્વામીએ એક હરિજનને બોલાવીને કહ્યું જે દર્શન કર, ને આ દેહ તો તારા સારું રહ્યો છે, કેમ જે કાળ તો આટા ખાતો રહે છે. એમ કહીને બોલ્યા જે આવા સાધુથી નોખા પડીએ ત્યારે નર્કમાં પડ્યા જેવું દુઃખ થવું જોઈએ, ને એવું દુઃખ નથી થતું ત્યાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો છે ક્યાં. તે જ્યાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો નથી ત્યાં સુધી લોક ભોગ ને દેહ તે રૂપ થઈ જવાય છે. એમ કહીને બોલ્યા જે અમારે તો 1000 ક્રિયા કરવી પડે, પણ આંખ વીંચીને ઉઘાડીએ એટલી પળ જો ભગવાન વિસરાય તો તાળવું ફાટી જાય. ત્યારે એ પૂછ્યું જે 1000 ક્રિયા કરાવો અને તેલ ધારાની પેઠે ભગવાનને અખંડ રાખો એમ તે કેમ રહે. ત્યારે એ સ્વામી બોલ્યા જે તમે તમારો દેહ વિસારો છો. ત્યારે કહ્યું જે ના મહારાજ. પછી સ્વામી બોલ્યા જે જો તમે તમારો દેહ વિસારો તો હું મહારાજની મૂર્તિ વિસારું, કેમ જે એ જેમ માછલું છે તે જળમાં હાલે ચાલે ને ક્રીડા કરે છે, તેમ અમે બોલીએ ચાલીએ ને ક્રિયા કરીએ પણ ભગવાનને મૂકીને તો કાંઈ ક્રિયા કરીએ જ નહીં, ને જેને એવું ન જણાય તે તો મોટાને વિશે પણ દોષ પલટે છે. જે પોતે હેરાન થાય છે ને બીજાને હેરાન કરે છે તે દોષ જોનારાઓ કોટી કલ્પ સુધી નિવૃત્તિ પામતો નથી, એ સિદ્ધાંત વાત છે. વાત 66 સ્વામિનારાયણ હરે. સ્વામી એ વાત કરી જે આ જીવને માખી માંથી સૂર્ય કરવો છે તે કર્યા વિના થાય જ નહીં. ત્યારે પૂછ્યું જે માખી માંથી સૂર્ય કેમ થાય? પછી સ્વામી બોલ્યા જે આ સૂર્ય કોઈક કાળે માખી માંથી થયો છે તે પુરુષોત્તમની ઉપાસનાને બળે થયો છે, અને તે પુરુષોત્તમની ઉપાસના એ કરીને તો ઈશ્વર કોટીમાં ને પુરુષ કોટીમાં ને બ્રહ્મ કોટીમાં ભળાય છે, અને તે ઉપાસના ને મહિમા વતે તો પોતાને વિશે પરિપૂર્ણપણું ને કૃતાર્થપણું મનાય છે, અને તે વિના તો પોતાને વિશે અપૂર્ણપણું ને કલ્પના એ બે રહે. તે ઉપર ગંગા જળિયા કુવાનું વચનામૃત વંચાવીને બોલ્યા જે જેવા મહારાજને જાણે તેવો પોતે થાય છે, ત્યારે તેને અપૂર્ણપણું ને કલ્પના કેમ રહે? ન જ રહે. ને આવું ભગવાનના સ્વરૂપ સંબંધી જે જ્ઞાન છે તે તો કોઈ દિવસ નાશ થાય એવું નથી. ને તે જઠરાગ્નિએ કરીને કે વીજળીના અગ્નિએ કરીને કે વડવાનળ અગ્નિએ કરીને કે પ્રલયકાળના અગ્નિએ કરીને કે મહાતેજના અગ્નિએ કરીને પણ આ જ્ઞાન નાશ થાય તેવું નથી. અને તે જ્ઞાન તો અખંડ ને અવિનાશી છે. તે જેમ પુરુષોત્તમ અક્ષરધામ ને અક્ષરમુક્તો સનાતન છે, તેમાં જ્ઞાન પણ સનાતન છે. એટલી વાત કરી ત્યાં વાસુદેવ હરે થયા, તે જમવા પધાર્યા. વાત 67 સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સ્વામીએ કાર્યાણીનું 8મું વચનામૃત વંચાવીને વાત કરી જે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા કોઈને આવડ્યું નથી. કેમ જે એ તો અતર્ક વાતું છે, તે કોઈના તર્ક આવે નહીં. અને પૂર્વે આચાર્ય થઈ ગયા છે, તેણે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ તો કર્યું છે, પણ જેવું મહારાજને કહેતા આવડે છે તેવું તો કોઈને કહેતા આવડતું જ નથી. એમ કહીને કહ્યું જે ફેર વાંચો. ત્યારે ફેર વાંચ્યું. પછી સ્વામી બોલ્યા જે સગુણ નિર્ગુણપણું તો આ મૂર્તિનું ઐશ્વર્ય કહ્યું છે, અને બે સ્વરૂપનું ધરનારું મૂળ સ્વરૂપ તો આ પ્રત્યક્ષ બોલે છે તે છે. એમ કહીને બોલ્યા જે 10 શાસ્ત્રી વડોદરાના ને 10 શાસ્ત્રી સુરતના ને 10 શાસ્ત્રી અમદાવાદના ને 10 શાસ્ત્રી કાશીના એવા હજારો શાસ્ત્રી ભેગા થાય ત્યારે આ વાતનો પ્રસંગ નિસરે? ત્યારે રૂપશંકરે કહ્યું જે ના મહારાજ, આવો પ્રસંગ શાસ્ત્રીથી નિસરે નહીં. ત્યારે સ્વામી બોલ્યા જે છે તો એમ જ, પણ આ લોકમાં શાસ્ત્રીનું પ્રમાણ બહુ કહેવાય, પણ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા તો મહારાજને આવડે કાં તો ગોપાળાનંદ સ્વામી જેવા સાધુને આવડે, પણ બીજા કોઈને આવડે નહીં. અને આ વાત તો કરોડ ધ્યાન કરતા અધિક છે. કેમ જે સુખજી ધ્યાનમાંથી નિસરીને ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા હોવા. એટલી વાત કરી ત્યાં ડંકો થયો, તે દર્શને પધાર્યા. વાત 68 સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે 1000 વર્ષનો ખીજડો હોય તેને સાંગર્યું થાય છે, ને 5 વર્ષનો આંબો હોય તેને કેરિયું થાય છે. તે તો દ્રષ્ટાંત છે, ને એનું સિદ્ધાંત એ છે જે ગમે તેવો શાસ્ત્રી હોય ને ગમે તેવો પુરાણી હોય, પણ આ પ્રત્યક્ષ ભગવાન ને આ પ્રત્યક્ષ સંત તેની ઓળખાણ જો ન હોય તો તે ખીજડા જેવો છે, ને તેને સંગે ટાઢું કે સુખ થાય જ નહીં. અને વિદ્યા પણ બહુ ન ભણ્યો હોય, ને અવસ્થા પણ મોટી હોય, ને કુળ ઊંચું ન હોય, પણ જો આ પ્રત્યક્ષ ભગવાનને વિશે નિષ્ઠા થઈ ને આ સાધુની ઓળખાણ થઈ તો તે આંબા જેવા છે, અને તેને સંગે તો ટાઢું થઈને સુખ્યો થઈ જાય. માટે જે ખીજડા જેવા હોય તેનો સંગ ન કરવો, અને જે આંબા જેવા હોય તેનો સંગ કરવો. તે ઉપર શ્લોક બોલાવીને કહ્યું જે 12 ગુણે યુક્ત બ્રાહ્મણ હોય ને જો પ્રત્યક્ષ ભગવાન સાથે ઓળખાણ ન હોય તો તે કરતા ભગવાનનો ભક્ત સ્વપચ હોય તે શ્રેષ્ઠ છે, એમ કહ્યું છે. તે માટે ભગવાનના ભક્તને ઓળખીને સંગ કરવો જેથી છેલ્લો જન્મ થઈ જાય અને એવા ન મળે તો બીજા તો અનંત જન્મ ઉત્પન્ન કરે એવા છે. વાત 69મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ગરીબને કલ્પાવશે તે ભગવાન ખમી નહીં શકે, કેમ જે ગર્વગંજન ભગવાન છે તે ગમે તે દ્વારે પ્રગટ થઈને ગર્વને ટાળશે. એ વાત વિસ્તારે કરીને બોલ્યા જે આપણે તો પ્રભુ ભજી લેવા, કાંઈ ચિંતા રાખવી નહીં, અને જે ધીરજવાન પુરુષ છે તેને દુર્જન કિમ કરિષ્યતિ, એમ કહીને વળી બોલ્યા જે કોઈ દિવસ લંબકર્ણની જય થઈ નથી ને થાશે પણ નહીં, કેમ જે કામ ક્રોધાદી કે મારી મૂક્યા છે.
જેનું કામ કાપી લીધું નાક લોભે લઈ લાજ લીધી રે, જેને જીભે રોળી કર્યો રાક માને તો ફજે દીધી રે.
અને બીજા તો જેમ મોર કળા પૂરે ને પૂછડું ઉઘાડું થાય એવા છે, એવાનો સંગ તો જેમ આંબેથી ઉઠીને બાવળીએ બેસવું એવો છે. કાઉં કણ ખૂટે વાંદરા બીડ ખાવ એવા પુરુષ છે.
દેખી ઉપરનો આટાટો પરખે મોટા માનો રે, એ તો ફોકટ ફૂલ્યો છે ફોક સમજો એ સંત શાનો રે.
એમ કહીને બોલ્યા જે આજ તો આપણને અલભ્ય લાભ મળ્યો છે એમ જાણું, માટે જેને મરીને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે, પણ મરીને પામવું એમ નથી. તે મહારાજે કહ્યું છે કે દેહ દરિયાનું નિમિત્ત તો નથી, પણ કોઈ કારણ ઉત્પન્ન કરીને આ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ જ ઈચ્છીએ છીએ. એ તો આપણને શીખવ્યું, પણ એવો દેહ તો આપણે જ ધર્યો છે, માટે સમાગમ કરી લેવો.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. પ્રકરણ 7. નિર્દોષ બુદ્ધિ દિવ્ય ભાવ. શ્રીહરિએ પીપળાવથી મેળાવ જતા રસ્તામાં વાત કરી, જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય થયો તે જન માઈક જેવા દિશે તો પણ તેને અમાઈક જાણવા, ભગવાનને પ્રસન્ન કરવા તે અક્ષરધામથી અહીં આવ્યા છે. દેખવા માત્ર મનુષ્ય જેવા લાગે પરંતુ તે હરિજન અક્ષરરૂપ છે. માઈક જનોને અમાઈક કરવા ભગવાનની મરજીથી તે માઈક જેવા થયા છે. અમદાવાદ નવાવાસમાં શ્રીહરિ સભા કરીને બિરાજ્યા અને વાત કરવા લાગ્યા, સત્સંગમાં સંત હરિભક્તોને અલૌકિક દેખે તે પરમ પદનો અધિકારી છે, એવા ભક્તનો મોક્ષ નિશ્ચય થઈ ગયો જાણવો, એમાં રંચ માત્ર ફેર નથી. આ સમજણમાં જેટલો ફેર તેટલો મોક્ષમાં ફેર રહે છે. સત્સંગમાં જેટલો દિવ્યભાવ તેટલો તેનો નિષ્કપટ સત્સંગ જાણવો, અલૌકિક ભાવ લાવીને સત્સંગ નથી કરતો તેટલો કુસંગ છે. બોટાદમાં શ્રીહરિએ ભગા શેઠ આદિ ભક્તો આગળ વાત કરતા કહ્યું, સંત હરિભક્તને દિવ્ય દેખે પણ મનુષ્ય ભાવ ન દેખે એવા હરિજન વિરલ હોય છે, એનો સંગ કરવો. મનુષ્ય ભાવ રહે તેટલું વિઘ્ન છે, મનુષ્ય ભાવ આવે પછી દ્રોહ થાય ને સત્સંગથી દૂર થઈ જાય, પરસ્પર મન મળેલા રહે તે પડે નહીં. ભુજના હિરજીભાઈ કારિયાણી આવ્યા હતા. શ્રીહરિએ તેમને વાત કરતા કહ્યું, સંત હરિભક્તમાં દિવ્યભાવ રાખી તેની સેવામાં જે મન ચોરશે નહીં તથા પોતાનો દોષ જોતો રહેશે તેનો ઉદ્ધાર થશે. સત્સંગમાં જ્યાં સુધી હેત ને અલૌકિક ભાવ રહે ત્યાં સુધીમાં તન છૂટી જાય તો તેનું કલ્યાણ નિશ્ચિત છે. દિવ્ય ભાવમાં ફેર પડી ગયો ને તન છૂટી ગયું તો મોક્ષ થતો નથી. કોઈ કદાચ કોટી સાધન કરે તો પણ જન્મ મરણ લખ 84ના દુઃખથી ક્યારેય છૂટી શકતો નથી ને ભગવાનના ધામને પામી શકતો નથી. સત્સંગ મેં હિત જિહાં લગહું, અલૌકિક હિ રહે તિહાં લગહું, તન છૂટત તાકે હોત કલ્યાણા, યામે જૂઠ ન રંચ રહાના, સાધન કોટી કબુ કરે કેહા, ભગવાન કે ધામ ન પાવત તેહા, જન્મ મરણ 84 કેરા, દુઃખ ન છૂટત કોઉ વેરા. પંચાળામાં ઝીણાભાઈના દરબારમાં શ્રીહરિએ સંતો ભક્તોને વાત કરતા કહ્યું, ભગવાનનો પરિપક્વ નિશ્ચય ન થાય ત્યાં સુધી પૂરો હરિજન કહેવાય નહીં. ભગવાનના વચનમાં વર્તે, ધર્મ નિયમ સંપૂર્ણ રાખે તેને ભગવાનનો નિશ્ચય થયો જાણવો. નારી ધનનો ત્યાગ કરવો એ વાત કઠણ નથી. વળી હંમેશા કથા કીર્તન કરે, ધ્યાન સ્મરણમાં મોળો ન પડે, ધર્મ નિયમમાં દ્રઢ રહે તો પણ સંત અને હરિજનને મનુષ્ય જેવા દેખે છે ત્યાં સુધી તેના કોઈ સાધન મોક્ષમાં ઉપયોગી થતા નથી. સંતો ભક્તોમાં મનુષ્ય ભાવને લીધે તેના ગુણ અવગુણ આવ્યા કરે છે, ને ગુણ અવગુણ આવે ત્યાં સુધી તે પાકો સત્સંગી કહેવાય નહીં. સત્સંગ કરતા કરતા તેની ખામી ભાંગે છે, પછી વર્તમાન પણ લોપે નહીં ને અવગુણ પણ લે નહીં, એમ પાકો થઈ જાય છે. પ્રકરણ 8. હેતપ્રીત. શ્રીહરિએ ગોંડલના ભૂપને વાત કરતા કહ્યું, કહ્યા વિના હિત કરે તે ઉત્તમ મિત્રનું લક્ષણ છે. મિત્ર ત્રણ પ્રકારના છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ મિત્રની પ્રીત પથ્થરમાં રેખા જેવી છે, તે ક્યારેય ટળતી નથી. મધ્યમ મિત્રની પ્રીત રેતીમાં રેખા જેવી છે, જેને કોઈ સ્પર્શે નહીં ત્યાં સુધી દેખાય છે, પછી ટળી જાય છે. કનિષ્ઠ મિત્રની પ્રીત તો આકાશની રેખા જેવી છે, જે દેખાતી જ નથી, દેખાય તો ક્ષણમાં ટળી જાય છે. બંધિયાથી પીપળિયા જતા માર્ગમાં શ્રીહરિ કહે, સિંહ બધાને મારે છે પણ પોતાના બચ્ચાને મારતો નથી. બિલ્લી ઉંદરને મારે છે પણ પોતાના બચ્ચાને મારતી નથી. તેમ જેને જેના ઉપર હેત હોય તે તેનું અહિત કરે નહીં. સરદારમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, હું સદા ભક્તને આધીન છું. જે મારે વિશે પ્રીતિ કરે છે તેમાં હું કરોડ ઘણી પ્રીતિ કરું છું. નિષ્કપટની સાથે મારે પ્રીતિ ટકે છે. ગઢપુરમાં શ્રીહરિ કહે, જગતનો માર્ગ અને મોક્ષનો માર્ગ બંને જુદા છે. અમે મોક્ષને માર્ગે ચાલ્યા છીએ. જે કોઈ નીતિ નિયમમાં રહીને મોક્ષને માર્ગે ચાલે છે તેની સાથે અમે હેતપ્રીત કરીએ છીએ. કુંડળમાં શ્રીહરિ કહે, સાકરમાં સોમલખાર ભળે તો સાકર પણ ઝેર થઈ. તેમ સજ્જન કુસંગી સાથે હેત કરે તો તે પણ ખળ બને છે. અમારા સત્સંગી આશ્રિતે એવા ખળને ઓળખવા, તેની સાથે કદાપી હેત ન કરવું. નિર્દોષ ચરિત્રમાં પણ દોષ પરઠે તેને ખળ જાણવો. ખલજન ખોજત દોષ. બોટાદમાં શ્રીહરિ કહે, હરિજનોને સત્સંગમાં આત્મબુદ્ધિ ન થાય ત્યાં સુધી પ્રાકૃત બુદ્ધિ રહે છે, અને ત્યાં સુધી ગુણદોષ લીધા કરે છે. જેને જેના પર હેત હોય તેને તેના માટે કોઈ કામ કરવું કઠણ નથી. અરે, તેને માટે ઘરબાર સહિત સર્વસ્વ ત્યાગ કરી દે. જગતની આ રીત છે, એ જ રીત ભગવાનના માર્ગની છે. ભગવાનમાં જેને અલૌકિક પ્રીતિ લાગી ગઈ તે મરણ પર્યંત જપ, તપ, વ્રત, તીર્થ, યજ્ઞ, દાન આદિ ઉમંગથી કરે છે. જેને સારી રૂચિવાળા સંતનો સંગ મળે છે તેને સારી રૂચિ પેદા થાય છે. માઇકનો સંગ થાય તો માઇક પદાર્થમાં રૂચિ કરાવે છે. જેને સાચા ગુરુ ન મળે તેનો મનુષ્ય જન્મ એળે જાય છે. મોડા ગામે શ્રીહરિ સંતોને કહે, જેને જેના પ્રત્યે પ્રીતિ હોય તે છાની રહેતી નથી. વચન ઉચરે તેમાં અંતરની પ્રીત જણાઈ આવે છે. અતિ પ્રિય પદાર્થ પણ આપી દે છે. સરદારમાં શ્રીહરિ કહે, જેને દ્રઢ સત્સંગ છે એવા એક નિષ્ઠાવાળા હરિભક્તો પરસ્પર મળે છે ત્યારે આનંદને પ્રસન્નતાના ઉભરા આવે છે. સંત અને હરિજનને પરસ્પર આનંદ થાય છે તે અમારે કારણે છે. સરદારમાં શ્રીહરિ કહે, અલૌકિક સમજણવાળાને સુખ અને સંતોષ રહે છે. એવા જન પર હરિભક્તોનું હેત પણ દિન પ્રતિદિન વધતું રહે છે. હેત વધે એ જ સત્સંગ કરવાનું ફળ છે. ભગવાન કે ભગવાનના ભક્તની સાથે નિષ્દિન રહે પણ હેત વધે નહીં તો એમાં શું રૂડું થયું? માટે દૂર રહે પણ હેત વધે તો સાથે રહ્યા છે એમ સમજવું. સ્વાર્થરૂપી વિષ ભળે ત્યારે હેત તે કુહેતરૂપ બની જાય છે. વધારે પરિચયથી દોષદ્રષ્ટિ થાય છે. પરમ મિત્રની પેઠે સંત હરિજનમાં હેત હોય તો જ દોષ દેખાતા નથી. બાબરામાં શ્રીહરિ કહે, જીવને જેમાં સ્નેહ લાગે છે તેનો તેને ક્યારેય અભાવ આવતો નથી. સ્નેહ મનુષ્ય પાસે અતિ નીચ કામ કરાવે છે. ગઢડામાં અભયરૂપનો ભાવ જોઈ શ્રીહરિ પ્રસન્ન થયા ને કહેવા લાગ્યા, તમને અને તમારા પરિવારને ધન્ય છે જે તમને ભગવાનમાં ને સંતમાં પ્રીત થઈ છે. દેહ અને ગેહથી પણ અધિક સંતમાં પ્રેમ થાય તેથી મોટું કોઈ સાધન નથી. શ્રીહરિ પછી આ પૃથ્વી પર એવા સંત જ ભવજળ તરવાનું નાવ છે. દૈત્ય રાક્ષસ અધર્મી છે પણ સંતને નમતા રહે છે. ભવ બ્રહ્મા ઇન્દ્રને દેવતા માત્ર સંતને નમે છે. જગતમાં રાજાઓ કે ધનાઢ્ય પુરુષો સંતને દેખીને વારંવાર મસ્તક નમાવે છે, કારણ કે સંતનો મુખ્ય ગુણ સરળ સ્વભાવ છે. તેની આંખોમાં ને વાણીમાં અમૃત ભર્યું છે. પોતાનો દ્રોહ કરે તેના પ્રત્યે પણ તે ક્યારેય કુટિલ વચન ઉચ્ચારતા નથી. પોતે દ્રોહને નજરમાં લેતા જ નથી. બાળક બુદ્ધિ જાણીને ક્ષમા કરી દે છે. એકમાત્ર ભગવાનની મૂર્તિમાં જ સુખને દેખે છે. તે સિવાય બધું દુઃખદાયી જાણે છે. છતાં પણ અનેક જીવનું કલ્યાણ કરવાનું હિત ધાર્યું છે તેથી લોકો સાથે એટલી હેતપ્રીત રાખે છે. તમારે સંતમાં પ્રીતિ થઈ છે તે ત્રિલોક જીતી ગયા છો. જે મુખ્ય સાધન કરવાનું કહ્યું છે તે તમે સિદ્ધ કરી લીધું. સંતમાં પ્રીતિ કરી તે સાધન માત્ર તેમાં આવી ગયા. ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ આવ્યો કે દુઃખ માત્ર નાશ પામી ગયા. ભગવાન અને સંતને મૂકીને જે કોઈ સુખને ઈચ્છે છે તે દિન દિન પ્રત્યે અધિક દુઃખને પામે છે.
પ્રગટ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય.
તારીખ 18/11/1978 ઉભરાટ બપોરની ગોષ્ઠી પરમ પૂજ્ય સ્વામીશ્રી
સાથે સંતો મામા દેશવા પરમભાઈ અંધેરા સમગ્ર મુક્ત સમાજ બે ત્રણ મિનિટ વાત કરું લો. બે વર્ષથી અમે ટાબોલિયા સાથે રમ્યા નથી. અમારી કથાવાર્તા 11:30 વાગ્યા સુધી ચાલે. એ અમારા નાના યુવકોને બહુ પોસાય નહીં. એટલે અમે સીધા જ એમનો ક્રિકેટના ગ્રાઉન્ડ પર જવાના છે. કથાવાર્તામાં હજી તો કાલનો દિવસ આખો છે, કંઈ કહેવાનું બાકી રાખીશ નહીં. એટલે ચિંતા કરશો જ નહીં. જ્યાં સુધી કર્તૃત્વનું અભિમાન છે ત્યાં સુધી વ્યક્તિ ગુણ લઈ શકશે નહીં. અથવા તો મોટા પુરુષ તરફ જ્યાં સુધી નજર નહીં હોય ત્યાં સુધી ગુણ લેવાની તાકાત એનામાં આવશે નહીં. હું અને તું બે વસ્તુ કદાચ કોઈ સંજોગો ભેગી રહી શકશે નહીં. એટલી જ આપણી પહેલામાં પવિત્ર ફરજ એ છે કે આવા પુરુષોને નિહાળીએ. બસ શાસ્ત્રમાં વિનવર્તાની નિષ્કામ ધર્મની નિર્માણ ધર્મની ખૂબ વાતો કરી છે. ભગવાનના સ્વરૂપની બી વાત કરી છે. પણ સ્વરૂપને સાકાર જ્યાં સુધી નિહાળીશું નહીં ત્યાં સુધી બાળ બુદ્ધિને શક્તિ આવવાની નથી. ગુણ એનું નામ જ લીધો કહેવાય. એ વ્યક્તિનો ગુણ લીધા પછી એનો કોઈ દિવસ અભાવ ના આવે. આપણે તો જય સ્વામિનારાયણ, કંઈક સારું દેખ્યું ને કંઈક સારું માન મળ્યું ત્યાં સુધી તો ગુણ, અને કંઈક થોડી ઉપેક્ષા થઈ ગઈ હતા ત્યાં ત્યાં. આવી આપણી કરુણ અવસ્થા, જે વ્યક્તિનો ગુણ આવે કાયમ હોવો જોઈએ, અને એવો એક ભવ્ય સંબંધ ગુણાતીત સ્વરૂપોના મહારાજની સાથે અખંડ છે, એટલે એ પુરુષો ટોટલ વિનમ્ર છે. એને ખબર છે કોણ સહજાનંદ છે. કાકાણી દર્શન થયું 1952 ની 3 ફેબ્રુઆરી. ચિદાકાશની ચૈતન્ય ભૂમિકામાં રહેનાર પુરુષને જો જગત દેખાતું ન હોય, પ્રકૃતિનું જો કાર્ય જ દેખાતું ન હોય, એને અભાવ ક્યાંથી આવશે? એવા પુરુષોના જીવનમાં સહજ વિનમ્રતા હોય. સ્વામી બોલે, ચાલે, ખાય, પીવે, યોગીજી મહારાજ એનું આખું જીવન એવું હતું. અસ્તિત્વ વાગની ટોટલ પૂર્ણ હતી. હું ઘણી વખત વાત કરું છું, મારા ભટેસા સાહેબ ને નહેરુ મંડળ જ્યાં ગોંડલ આવ્યો, મને સ્વામી એકદમ કે જાઓ ચા પાણીની વ્યવસ્થા કરો, એટલે હું સીધો ગયો. મારાથી ઉતાવળમાં ઉતાવળમાં સ્વામીની બેન સ્વામી પગ પગ લાવા કરીને બેઠા હતા ત્યાં, એમના ઢુસા ઉપર રહી ગઈ. હું ઓર્ડર આપીને પાછો આવ્યો, તરત જ સ્વામીએ ઢુસો ઊંચો કર્યો, ચાલો કે આપણે ડબ્બા લખી લઈએ, એટલે આમ બેન નીચે પડી. એટલે ભટ્ટ સાહેબ ધીમે ધીમે પૂછ્યા, કોની બેન છે? બાપાણી. એનું બોલવું કેવું મીઠાશ વાળું હળવું, કોઈ ભાર માથા પર ન રાખે ને લે, એ આપણને કેવું સૂચવે છે? આપણે દુખ્યા છીએ એની પાછળની ભાવના એ છે, આપણે આપણો ભાર માથે લઈને ફરીએ છીએ. દુઃખી થવા કોઈ ચૈતન્ય પૃથ્વી પર સર્જાયો જ નથી, અને જે સર્જાયો છે ને દુઃખી છે, સમજી લેજો, પોતાનો ભાર માથે લઈને ફરે છે, શક્ય નથી. આજે પ્રસંગે મારી પૂર્ણાવતી થાય છે ને, મેં ઠલાદરા આવ્યા, એટલે ધીમે ધીમે અક્ષરાય સ્વામી ફાર્ગો બાબાની ગાડી હતી, એટલે ગાડી આગળ હું ઉભો રહ્યો ને સ્વામી બા ઠાકોરજીના દર્શન કરીને પગથિયા ઉતરીને આવતા હતા. મને ખબર નહીં સ્વામી મારી પાછળ, મને મારો મિત્ર ધીમે રહીને પૂછ્યા, ગાડી કોની છે? હું પેલું ભૂલી ગયો ગોંડલની વાત. મેં કહું, આ ગાડી બાપાની છે. પાછળ જ બાપા હતા, એકદમ આગળ આવીને મને ધીમે બાપાની જ કહેવાય ને, પણ એ તો વ્યવહારિક વાત હતી. આપણી કઈ ભૂલ નથી કરી નાખી, એની કોઈ વિનમ્રતા કહે છે. આગળ આવીને ગુરુ ગુરુ કાલે શીખવાડી તો આજે ભૂલી ગયા, ફરી ઉપવાસ આપી દઈશ, આ ગાડી ઠાકોરજીની છે એમ કહો. એનો કેવો સહજ સ્વભાવ છે, ઉત્તર ને દક્ષિણ જેટલો એનો ને આપણામાં ફેર. આપણી પરે પરે ના એક એક સેકન્ડ આપણી એવી છે, આપણે પોતાના ભાવમાં જ. જયારે મોટા પુરુષ દેહના અભાવમાં પ્રભુના ભાવમાં, એ એની અલમસ્તી જુદી છે, એ પ્રભુના ભાવમાં અખંડ છે, આપણે પોતાના ભાવમાં અખંડ છે.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.